તારીખ 14/3/1991 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 120. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
મુખ્ય કરું પરિણમનમાં જ્ઞાન વિદન મુખ્ય થાય તો જ રાગાદી ભાવ ગમ થાય, અને જ્ઞાકાર જ્ઞાન પણ ગમ થાય. કેમ કે વેદન સામાન્યમાં છે અને વેદન નિર્વિકલ્પ છે અથવા નિરાકાર છે. એટલે જ્ઞાકાર જ્ઞાનને તિરોભૂત કરીને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે એમ 15મી ગાથામાં વિષય લીધો છે આચાર્યદેવે. અને જે પ્રગટ જ્ઞાનનો અનુભવ થયો તે ભાવસૃત જ્ઞાન કહ્યું. એ ભાવસૃત જ્ઞાનને એટલો મહિમા આપ્યો આચાર્ય દેવે કે તેવા ભાવસૃત જ્ઞાનને સમસ્ત જૈન શાસનની અનુભૂતિ કહી અને મહિમા કર્યો. એટલે જે જ્ઞાનવેદન આવ્યું આત્મામાં એ જ્ઞાનવેદન તે ભાવસૃત જ્ઞાન છે, અને એવો જે જ્ઞાનનો સ્વયંનો પોતાનો પોતામાં અનુભવ તે સમસ્ત જૈન શાસનનો અનુભવ કર્યો. આમ તો જૈન શાસન શબ્દ એવો છે કે બહારમાં અનેક મંદિરો થાય, અનેક પ્રકારની જૈનોની સંખ્યામાં વધારો થાય અને બાહ્ય વૈભવ વધે ત્યારે એમ કે જૈન શાસન વૃદ્ધિગત થયું, જૈન શાસન ફાયલું ફૂલ્યું એવું કહેવામાં આવે છે. આ એક પ્રચલિત સમજણ છે સમાજમાં જૈન શાસન વિશેની. ખરેખર જૈન શાસન છે એ ભાવસૃત જ્ઞાનનો અનુભવ, આત્માને પોતાના ભાવસૃતનો અનુભવ, તેને ખરેખર જૈન શાસન કહેવામાં આવે છે. અને એ પ્રભાવના આત્મામાં થાય છે. આત્માની આત્મભાવના ઉત્કૃષ્ટ થઈ, એ ઉત્કૃષ્ટને પ્રભાવના કયો કે ઉત્કૃષ્ટ ભાવના કયો, બે એકાર છે. આવું પરિણમન પ્રયોગથી થાય છે. આવું પરિણમન વિચારથી નથી થતું પણ પ્રયોગથી થાય છે. જોકે અહીં જ્ઞાન સામાન્યના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવનો પ્રયોગ કઈ રીતે કરવો તેનું સ્પષ્ટીકરણ લીધું છે. જ્યારે આવું પરિણમન પ્રયોગથી થાય છે તો આ પ્રકારનો પ્રયોગ કે જેમાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય અને જ્ઞાન વિશેષનો તીવ્ર તિરોભાવ થાય એ પ્રયોગ કેવી રીતે કરવો. કેમ કે પરિણમનની પરિસ્થિતિ એવી છે કે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થઈ રહ્યો છે અને જ્ઞાન સામાન્ય તિરોભૂત થઈ રહ્યું છે. એટલે ઉલટો પ્રયોગ થઈ રહ્યો છે, એ પણ પ્રયોગ જ છે પણ એ પરિણમનરૂપ પ્રયોગ ઉલટું થઈ રહ્યું છે. હવે સુલટું કેવી રીતે કરવું એનું અહીંયા સ્પષ્ટીકરણ છે કે આવિર્ભાવ થવો એટલે, પહેલાં તો આવિર્ભાવ થવો એટલે શું એનું સ્પષ્ટીકરણ લીધું છે કે આવિર્ભાવ થવો એટલે જે તે ભાવની મુખ્યતા થઈ તે ભાવમાં ભાવાન્વિત થવું તેને આવિર્ભાવ કહે છે. તારતમ્યતા ભાવની વધવી, કોઈ પણ ભાવમાં તે ભાવની તારતમ્યતા વધી જવી, એકદમ ભાવાન્વિત થઈ જવું, ભાવુકતામાં આવવું, તેને તે ભાવનો આવિર્ભાવ કર્યો એમ કહેવામાં આવે છે. અને ત્યારે બીજું સમસ્ત અત્યંત ગૌણ થઈ જાય છે. એક કોઈ એક ભાવની તારતમ્યતા વધી જતા, ઉગ્રતા વધી જતા, તીવ્ર વેદન થતા બીજા ભાવો બધા ગૌણ થઈ જાય છે અથવા ઢંકાઈ જાય છે, એને તીરો ભાવ કહેવામાં આવે છે. દ્રષ્ટાંત, જેમ કે કોઈ પણ જીવને પોતાના સુખનો વિષય અથવા રુચિનો વિષય પરિણતિમાં મુખ્ય રહે છે. કોઈ પણ જીવને જેમાં સુખ બુદ્ધિ હોય અને સુખને લઈને જેમાં રુચિ હોય એની પરિણતિમાં મુખ્યતા હોય. હવે ઉપયોગ જુદી વસ્તુ છે, પરિણતિ જુદી વસ્તુ છે. એવું બને કે ઉપયોગમાં બીજું આવે, કેમ કે ઉપયોગ તો ભિન્ન ભિન્ન પ્રકારે ભિન્ન ભિન્ન વિષયને વિષય કરીને ભિન્ન ભિન્ન પ્રકારે પરિણમે છે. પણ પરિણતિની અંદર તો જેની રુચિ હોય, જેની સુખ બુદ્ધિ હોય એની મુખ્યતા વાળી પરિણતિ કોઈ પણ જીવને હોય છે સંસારમાં. એટલે કોઈ પણ જીવને પોતાના રુચિનો વિષય અથવા સુખનો વિષય એ પરિણતિમાં મુખ્ય રહે છે સહેજે સહેજે. પરંતુ તે વિષયનો ઉદય પ્રત્યક્ષ વર્તવા લાગે. હવે જ્યારે જેના વિશે સુખ બુદ્ધિ હોય એ જ વિષય ઉદયમાન થાય ત્યારે અત્યંત રસપૂર્વક તે ઉદયમાં વાવ ભાવ વિભોર થવાય છે. ઉદયકાળે શું થાય છે કે પરિણતિમાં જે મુખ્યતા હોય છે એમાં અભિપ્રાય નિર્ણય બધું સાથે હોય છે. એટલે ઉદયકાળે એ જ વિષય સામે જ્યારે આવે ત્યારે રસની તીવ્રતા એકદમ થઈ જાય છે. છતાં પણ ભિન્ન પદાર્થપણાને લીધે ત્યાં તૃપ્તિ થતી નથી અને એ વિષયમાં તીવ્રતાએ પ્રવર્તવા છતાં પણ એ વિષય સંબંધિત તૃપ્તિ નથી થતી. જીવને કેમ તૃપ્તિ નથી થતી? કે સર્વથા ભિન્નપણો છે. માટે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પદાર્થ સર્વથા ભિન્ન હોવાથી કોઈ પણ પદાર્થનો અનુભવ કરી શકાતો નથી, વેદી શકાતો નથી. માટે વેદવાનો અભ્યાસ થાય છે. જીવ એમ માને છે કે મેં લાડવો ખાધો, કોઈ માણસને ચૂરમું ભાવે છે, ચૂરમા ઉપર ઘણી પ્રીતિ છે ને રુચિ છે, એમાં ગમે ત્યાં મહેમાન તરીકે ગયા કે જમણવાર થયો ને એમાં ચૂરમાના લાડવા બનાવ્યા છે, ભાઈ આ વખતે તો જે તમને ભાવે છે એ જ બરાબર બન્યું છે. એટલે એ વખતે એ માણસનો જમતી વખતે રસ તીવ્ર થયા વગર રહે નહીં અને એ ગમે એટલું ખાય તો પણ એને તૃપ્તિ ન થાય. કેમ કે એના આત્માને લાડવો અડ્યો નથી, ખરેખર કોઈ સ્પર્શ પણ નથી થયો, આત્મામાં લાડવો આવ્યો નથી, લાડવામાં આત્મા ગયો નથી. ભલે અનુભવ ગમે તેવો કર્યો હોય તો પણ એટલે ત્યાં તૃપ્તિ થતી નથી. પરંતુ રુચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતા અભેદ ભાવે નિદાનંદ ઉત્પન્ન થાય છે. જ્યારે આત્માની બાબતમાં જુદી વાત છે, આત્મા આત્માને વેદી શકે છે. સ્વભાવની રુચિપૂર્વક જો સ્વભાવ ભાવનો આવિર્ભાવ થાય તો અભેદ ભાવે અભેદ ભાવમાં આત્માના આનંદની ઉત્પત્તિ થઈ આવે છે. નિદાનંદ ઉત્પન્ન થાય છે કારણ કે સ્વરૂપ તો સહજ પ્રત્યક્ષ છે, પોતે જ છે અને પ્રત્યક્ષ છે, પછી પરોક્ષપણું પણ નથી. ઓલામાં તો ઇન્દ્રિયોનું પરોક્ષપણું પણ છે, અહીંયા તો સહજ પ્રત્યક્ષ છે અને પોતાની મહાનતા પણ અદ્વિતીય છે. બીજા પદાર્થનો મહિમા કરે અને આત્માને આત્માનો મહિમા આવે એ બે વચ્ચે પણ બહુ ફેર છે. કોઈ પણ પદાર્થનો મહિમા આવે પણ જગતમાં તો શેર ઉપર સવા શેર છે, એથી ઉત્કૃષ્ટ પદાર્થ આવે એટલે એ ગૌણ થઈ જાય એવું થાય છે. જ્યારે અહીંયા આત્માથી કોઈ ઉત્કૃષ્ટ નહીં હોવાથી એનો મહિમા પણ, એની મહાનતા અદ્વિતીય છે એટલે એનો મહિમા પણ ઉત્કૃષ્ટ આવે છે. એવા અચિંત્ય અને મહા આશ્ચર્યકારી સ્વરૂપનો સહજ પ્રત્યક્ષતાને લીધે ભાવમાં વેદનથી આવિર્ભાવ થાય અને તે પરિણામ અત્યંત ઉગ્રતા પકડે ત્યારે એકાકાર શુદ્ધોપયોગ દશા થાય છે. આ જે સ્વાનુભવ નિર્વિકલ્પ સ્વાનુભવ કહેવામાં આવે છે એમાં શું છે કે અચિંત્ય અને મહા આશ્ચર્યકારી સ્વરૂપ છે એવું જ્ઞાનમાં લક્ષમાં આવી ગયું છે. જેને નિર્ણયના કાળમાં, કેમ કે પ્રકરણ નિર્ણયનું છે તો એ વખતે લક્ષમાં આવી ગયું છે, અને એ જેનો નિર્ણય કર્યો છે એ આત્મા સહજ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે. એટલે એ ભાવમાં એનો વેદનથી એકદમ આવિર્ભાવ થાય છે. ઓહો, આવું મહાન છે, અદ્ભુતથી અદ્ભુત સ્વરૂપ હોવાથી એ પ્રત્યેનો ભાવ એકદમ ઉલ્લસિત થઈ જાય છે. અને એનું કારણ એની મહાનતા છે, અચિંત્યતા છે, અથવા સહજતા છે, પ્રત્યક્ષતા છે, અનંત ગુણ છે એવા, કે જેને લઈને એમાં આવિર્ભાવ થવાનો સહજ છે. અને તે પરિણમન ઘણી ઉગ્રતા પકડે છે. જે આવિર્ભાવ થાય છે એ પણ તીવ્રપણે આવિર્ભાવ થાય છે સ્વસંવેદનના કાળમાં, અને ત્યારે એકાકાર શુદ્ધ ઉપયોગ રૂપ દશા થાય છે, અને તેમાં પ્રગટ સ્વસંવેદન આવે છે. એવા સ્વસંવેદનને જ સમ્યક જ્ઞાન કહેવાય છે, એને સમ્યક દર્શન કહેવાય છે, અથવા એને સમયસાર પણ કહેવામાં આવે છે. એ શબ્દ પ્રયોગ દીધો છે 144 ગાથામાં. તેને જ સમ્યક દર્શન કહે છે, તેને જ સમ્યક જ્ઞાન કહે છે, તેને જ સમયસાર કહેવામાં આવ્યો છે. અને તે સ્વસંવેદનમાં અનંત ભાવ ભાવનો છેદ કરવાનું સામર્થ્ય રહેલું છે, અને એમાં અનંત ભાવનો છેદ કરવો, અનંત ભવનો, ભાવનો નહીં પણ અહીંયા ભાવ રહેવો જોઈએ, મિસપ્રિન્ટ છે, સુધારવાની જરૂર છે. અને તેમાં અનંત ભાવનો છેદ કરવાનું સામર્થ્ય રહેલું છે. જે મિથ્યાત્ના ગર્ભમાં અનંત ભાવનું સત્વ રહેલું છે એ સત્વ પડી જાય છે સ્વસંવેદનના કાળમાં. અને એ વખતે જે જીવને સ્વસંવેદન પ્રગટ થાય તે જીવને અનંત ભાવ હોય ત્યાર પછી એવું કદી બની શકે એને. આ વિષયમાં તાત્પર્ય રૂપે વિચારવા યોગ્ય ખાસ વિષય એ છે કે સમ્યક દર્શન પહેલાં સ્વવિકલ્પ દશામાં જે યથાર્થ નિર્ણય થાય છે તેમાં એવું શું છે કે જેને લીધે તે પરિણમન આગળ વધતું વધતું મોક્ષ માર્ગમાં પરિણામ પામે છે, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં પરિણત થઈ જાય છે. શું પ્રશ્ન લીધો છે કે જે સ્વરૂપ નિર્ણયનું અહીંયા પ્રકરણ ચાલ્યું એ સ્વરૂપ નિર્ણય સમ્યક દર્શન પહેલાં થાય છે, તો સમ્યક દર્શન થયા પહેલાં સ્વવિકલ્પ દશામાં જે યથાર્થ નિર્ણય થયો એમાં એવું શું છે, એવું એવી કઈ વાત છે એમ કે જેને લઈને એ પરિણમન પછી આગળ જ વધે છે, વિકાસ પામે છે, અને એ પરિણમન આગળ વધીને મોક્ષ માર્ગની અંદર પરિણમી જાય છે, એવું એની અંદર શું વાત છે? આ એક પ્રશ્ન ઉઠાવ્યો છે વિષયને વધારે સ્પષ્ટીકરણ લેવા માટે. તેનો ઉત્તર કે સ્વરૂપની ખરી ભાવનાવાળા જીવને યથાર્થ નિર્ણયથી સ્વરૂપનું લક્ષ્ય બંધાતા તે જીવનું પરિણમન સમ્યક સમ્યક થાય છે. એક શું ફેરફાર થયો મોટો અહીંયા જે ધ્યાન ખેંચવા યોગ્ય જે ફેરફારો છે એ વાતને અહીંયા ધ્યાન ખેંચ્યું છે કે જે જેને નિર્ણય થાય છે એ જીવને આત્મ સ્વરૂપની ભાવના, જેને આત્મામાંથી ઉગેલી ભાવના કહેવાય, અથવા રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, અથવા ખરી ભાવના, અંતરની ભાવના જેને કહેવાય, એવા જીવને જ યથાર્થ નિર્ણય થાય છે. આ એક એનો ભાવનામાં આવેલો જીવ છે, અથવા અત્યંત આત્મભાવનામાં નિરંતર વર્તતો જે જીવ છે એ સ્વરૂપ નિર્ણયમાં આવે છે. એને સ્વરૂપ નિર્ણયથી આત્મ સ્વરૂપનું લક્ષ્ય બંધાય છે. લક્ષ્ય બંધાય છે એટલે કે પછી લક્ષ્યમાંથી જે છૂટે નહીં એને લક્ષ્ય કહેવામાં આવે છે. અથવા નિર્ણયના કાળમાં જે અચિંત્ય અને આશ્ચર્યકારી સ્વભાવ છે એ સ્વભાવ નિશ્ચિત થતાં, પોતાના સ્વરૂપે નિશ્ચિત થતાં પછી એ વાત લક્ષ્ય બહાર રહી જાય તેવું કદી બને નહીં. ક્યારે પણ એનું લક્ષ્ય છૂટે એવું ન બને એવો પોતે પદાર્થ પોતાનું સ્વરૂપ જોયું કે જેનું લક્ષ્ય છૂટવાનું પછી સંભવિત નથી, નિરંતર એનું લક્ષ્ય રહી જાય. એ ઉપયોગ લબ્ધમાં જાય છે એ વિષય તો આગળ લઈ લીધો. પરિણતિ થઈ જાય છે કેમ કે તીવ્ર રસે કરીને ઉપયોગ થયો છે એટલે પરિણતિ થઈ જાય છે. એટલે અને એવું લક્ષ્ય બંધાતા તે જીવનું જે પરિણમન છે એ સમ્યક સન્મુખ થાય છે. ત્યારથી ભલે હજી મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો પણ તે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિથી થાય છે. અસંખ્ય પ્રકારના મિથ્યા દ્રષ્ટિના ભેદ છે સૂક્ષ્મપણે. સ્થૂળપણે તો જેટલા પણ બુદ્ધિગમ્ય વિકલ્પોમાં અભ્યાસ થાય એટલા પ્રકારના મિથ્યા છે, પણ એ બધા મિથ્યા દ્રષ્ટિઓમાં સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિનો વર્ગ જુદો છે. એ અપર ક્લાસમાં આવી ગયો મિથ્યા દ્રષ્ટિમાં. કા મિથ્યા દ્રષ્ટિ ખરો, જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ અવશ્ય કહેવાય, પણ તે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે એટલું એને વિશેષણ બદલાઈ જાય છે. એ નિર્ણયના કાળમાં થઈ ગયો. પછી જે પરિણમન ચાલતું રહ્યું એમાં સમ્યક સન્મુખતા છે અને એ જીવને પુરુષાર્થ પણ સન્મુખતાનો ચાલે છે. મિથ્યાત્વ અવસ્થામાં પુરુષાર્થ છે પણ એ પુરુષાર્થ રાગને અનુસરતો પુરુષાર્થ છે. એટલે જીવ જે કાંઈ કરે છે એમાં રાગનો પુરુષાર્થ કરે છે, આત્માનો પુરુષાર્થ નથી કરતો. અથવા પર સન્મુખતામાં ઉભો રહીને જેટલું કરે છે એટલું બહારને બહાર કરે છે. જ્યારે અહીંથી પુરુષાર્થની દિશામાં ફેર પડ્યો અને સન્મુખતાનો પુરુષાર્થ ચાલુ થયો તે જીવનું પરિણમન સમ્યક સન્મુખ થાય છે. ત્યાં પરિણમનમાં વિકલ્પ છે ખરો પણ એકલો વિકલ્પ નથી. હવે શું પરિણમનમાં ફેર છે કે પરિણમનમાં હજી નિર્વિકલ્પ દશા નથી થઈ ત્યાં સુધી વિકલ્પ છે ખરો પણ એકલો વિકલ્પ નથી, પરંતુ વિકલ્પની સાથે એક એવો ભાવ છે કે જે આગળ વધીને પુરુષાર્થનો અપૂર્વ પરાક્રમ કરીને નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રશ્નનો ટુ ધી પોઈન્ટ ઉત્તર આ જગ્યાએ છે કે એમાં એવું શું થયું, નિર્ણય થયો ત્યારે એવું શું થયું કે જેને લઈને એ આગળ વધતો વધતો અનુભવ દશા સુધી પહોંચ્યો. એટલે અહીંયા શું પોઈન્ટ લીધો છે કે સમ્યક દર્શન થયું અને સમ્યક દર્શન પહેલાં જે ફેરફારો થયા એમાં કન્ટિન્યુટી કઈ ચીજની રહી ગઈ. જો રાગ લઈએ તો કે નહીં, રાગનો તો અભાવ થઈને વિતરાગ ભાવ થાય છે, માટે રાગ છે એ કારણ નથી. તો પછી શું કારણ છે, એવી કઈ ચીજ છે એની અંદર? તો એમાં એમ લીધું કે વિકલ્પના કાળમાં પણ વિકલ્પ હોવા છતાં પણ વિકલ્પની સાથે સાથે એક એવો ભાવ છે કે જે લક્ષ્યરૂપ જ્ઞાન છે. શું? જે જ્ઞાનના પર્યાયમાં સ્વરૂપ લક્ષિત થયેલું છે, લક્ષણથી લક્ષિત થયેલું જે સ્વરૂપ છે એવો જે ભાવ છે કે જે આગળ વધીને પુરુષાર્થનો અપૂર્વ પરાક્રમ કરીને, અને પુરુષાર્થ પણ સમ્યક સન્મુખ થયો છે, સન્મુખતાનો પુરુષાર્થ ચાલે છે, એ તીવ્ર થઈને અપૂર્વ થઈને એટલે તીવ્ર થઈને નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ પ્રાપ્ત કરે છે. એ કામ સ્વરૂપ સન્મુખતા અને અથવા જ્ઞાન બળ, એક શબ્દમાં કહીએ તો જ્ઞાન અને પુરુષાર્થ, એને એક શબ્દમાં કહીએ તો જ્ઞાન બળ એક એવું ઉત્પન્ન થાય છે, એ એક એવો ભાવ છે કે જે અપૂર્વ પરાક્રમ કરીને નિર્વિકલ્પ ઇન્દ્રિય અનુભવને પ્રાપ્ત કરી લે છે. બે દિશા, બે એટલે કઈ દિશા? એ તો વાત છે કે જેને લક્ષ્મણ પોતાનો આત્મા છે અને પુરુષાર્થ સ્વરૂપ સન્મુખતાનો ઉત્પન્ન થાય છે, એ તીવ્રતા આવે અને ત્યાં તીવ્રતા થતા લક્ષ્મણ જે સ્વરૂપ છે એ નિર્વિકલ્પ છે, એમાં તીવ્રતા થતા એકાકારતા થઈ, એકાકારતા થઈ એટલે અવસ્થાની અંદર પણ જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવું સ્વરૂપ આકારે ઉપયોગ થઈ જાય છે, જોરમાં ને જોરમાં, એ સંબંધીના જોરમાં, એને પુરુષાર્થનું પરાક્રમ કહેવામાં આવે છે. હા, અસ્તિત્વ નજરાય છે એમ કહો, સ્વરૂપ લક્ષ, બંને એક જ વાત છે, શબ્દો જુદા જુદા છે. લબ્ધનું જોર ચાલે છે, ઉપયોગી બાજુ ખેંચાવા માંડે છે વારંવાર, જેવું લબ્ધમાં આત્મા છે કે હું આવો છું ને એમ વારંવાર ઉપયોગમાં વિકલ્પ સાથે થાય છે. હવે જે આવો છું એ તો નિર્વિકલ્પ છે, એટલે જે ખેંચાણ આવ્યું એ તો નિર્વિકલ્પના લક્ષમાં આવ્યું, અને આવો છું એમ જોર થાય છે એટલે આશ્રય સંબંધીનું જોર થાય છે. જ્યાં અમુક તબક્કે જોર વધે છે અને વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ અને નિર્વિકલ્પ સ્વરૂપાકાર અથવા સ્વ આકારે જ્યાં ઉપયોગ થઈ જાય છે ત્યારે એને એમ કહેવાય છે કે આશ્રય કરી લીધો. હવે અહીંયા આશ્રય એને કરી લીધો, જ્યાં સુધી નથી એવો એવો ઉપયોગ છે અશુદ્ધ ઉપયોગ, ત્યાં સુધી એ પ્રયત્નમાં ઉકેલો જાય છે, આશ્રયનો પ્રયત્ન ચાલે છે, અને થયો ઉપયોગ એટલે એને આશ્રય થઈ ગયો એમ કહેવાય. આ ભાવમાં જ્ઞાન બળ, એક શબ્દ વાપરો છે, આ ભાવમાં જ્ઞાન બળ એટલે જ્ઞાનનું બળ અથવા જ્ઞાન અને પુરુષાર્થ સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ અને પુરુષાર્થનો અસાધારણ ઉપાદ અને સ્વરૂપના મહિમાને, આ બધું સ્વરૂપના મહિમાને લીધે વર્તે છે. સ્વરૂપનો જે મહિમા અસાધારણ ઉત્પન્ન થયો એમાં જ્ઞાનનું બળ વધ્યું, સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ પ્રગટ થઈ, રુચિ અનુસાયી પુરુષાર્થ અનુયાયી પુરુષાર્થ પણ અસાધારણ રીતે ઉપડ્યો, અને એ બધાનું કારણ જે સ્વરૂપનો મહિમા ઉત્પન્ન થઈ ગયો છે એ છે, એને લીધે વર્તે છે કે જેમાં મિથ્યાત્વનો રસ ગળી જાય છે, એમાં મિથ્યાત્વનો રસ ગળી જાય છે, એ મહિમા છે. જેમ જેમ જે સ્વરૂપ છે એ તો મોહરહિત છે, મોહરહિત સ્વરૂપનો મહિમા ઉત્પન્ન થતા મિથ્યાત્મનો રસ ગળે. જેમ દ્રષ્ટાંત લઈએ કે સત્પુરુષનો મહિમા થતા પણ મિથ્યાત્મનો રસ ગળે, કેમ કે સત્પુરુષે મોહનો દર્શન, મોહનો અભાવ કર્યો છે, માટે તો મોહરહિત એવા સત્પુરુષનો મહિમા કરનારને પણ જો મિથ્યાત્મનો રસ ગળતો હોય તો જેમાં દર્શન મોહની ચારિત્ર મોહનો પણ અભાવ છે ને દર્શન મોહનો પણ અભાવ છે, એવો જે આ એવું જે સ્વરૂપ છે એનો મહિમા ઉત્પન્ન થતા મિથ્યાત્મનો રસ ગળી જાય છે. મિથ્યાત્મનો રસ ગળી ગયો એટલે મિથ્યાત્મની તાકાત ગળી ગઈ, કેમ કે તાકાત ક્યાં છે? રસમાં છે, એટલે એની શક્તિ ગળી ગઈ. જ્યાં મિથ્યાત્મનો રસ ગળી જાય છે એટલે એ ઉપશમને યોગ્ય થાય છે, તાકાત ઘટે એટલે દબાય, તાકાતવાળો ન દબાય, જેની તાકાત ન હોય તે દબાઈ જાય છે, એટલે ઉપશમ સમ્યક દર્શન થવાનું કારણ એ છે કે દબાય છે. જેમાં મિથ્યાત્મનો રસ ગળી જાય છે અને પરોક્ષપણું છૂટીને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. કેમ કે સ્વરૂપ પણ પ્રત્યક્ષ છે અને ઉપયોગ સ્વરૂપાકાર થયો એટલે ઉપયોગ પણ ઉપયોગમાં પણ પ્રત્યક્ષપણું આવી ગયું છે અથવા આવી જાય છે. અહીંયા એક આ ધર્મદાસજીનો શબ્દ યાદ આવે છે. ધર્મદાસજી ક્ષુલ્લક સમ્યક જ્ઞાન સ્વભાવ સૂર્ય, સૂર્ય શબ્દ વાપરે છે. બસ બહુ બહુ પુનરોક્તિ એ શબ્દની આવે છે. સમ્યક જ્ઞાન સ્વભાવ સૂર્ય એ શબ્દની પુનરોક્તિ આજનામાં ઘણી આવે છે. હવે સૂર્ય જેમ તેજનો પુંજ છે બહારમાં, એટલો બધો તેજનો પુંજ છે કે આંખ માણસ આંખ માંડી શકતો નથી. એટલો તેજનો પુંજ છે કે આંખ માંડે તો અંજાઈ જાય, એની આંખ લાલ પીળા દેખાવા માંડે, કુંડાળા આવવા માંડે. એમ આત્મા જે છે એમાં અનંત પ્રત્યક્ષતા એટલી બધી છે, પ્રત્યક્ષપણું પણ અનંત છે એની અંદર. અને એ પોતા સ્વરૂપે છે. હું આવો પ્રત્યક્ષ એવું જે જોરથી ઉપડે ઉપયોગની અંદર, ત્યારે ઉપયોગ કદાચ આપી જાય. ઉપયોગનો એવો સ્વભાવ છે અથવા ધર્મ છે કે જેવા જેવા જ્ઞેયને એ અવલંબે અને તીવ્રતાથી જો અવલંબે તો તદાકાર પણ ધારણ કરે. જેમ કે એક માણસને બહુ કડવી દવા ખાય તો શું લાગે છે કે જાણે હું આખો આત્મા કડવો કડવો થઈ ગયો. માણસ મારો તો માથાના વાળ ઊભા થઈ ગયા. એવી કડવી દવા હતી કે એક ઘૂંટડો ભર્યો તો માથાના વાળ ઊભા થઈ ગયા એમ થઈ ગયા. વાળ ઊભા નથી થતા પણ એને કડવાપણું કેટલું બધું તીવ્ર છે એ દર્શાવવા માટે જાણે પોતે આખે આખો એવો સ્વાદરૂપે કડવા સ્વાદરૂપે થઈ ગયો હોય એવી તીવ્રતા ત્યાં દર્શાવવામાં આવે છે. એમ સ્વરૂપ નિશ્ચયમાં રહેલો જે શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્માની પ્રત્યક્ષતા એટલી બધી અનંતી છે. સ્વભાવ સૂર્ય એને કહેવામાં આવે છે કે એની સામે હું પણ એની સામે ઉપયોગ થાય છે સન્મુખ, હું પણ આથી સન્મુખ થાય છે ત્યારે એ તદાકાર થઈ જાય છે. એ તદાકારપણામાં પરોક્ષપણું મતિ શ્રુત જ્ઞાન આગમના સિદ્ધાંત પ્રમાણે વિચારવામાં આવે તો પરોક્ષ છે. કેવું છે? આદ્ય પરોક્ષમ. મતિને શ્રુતને પરોક્ષ વિશેષણ લાગે છે પણ એક આ જગ્યાએ અનંત પ્રત્યક્ષ સ્વરૂપ પોતાનું જે છે એમાં સ્વાકાર પરિણામે પરિણમે ઉપયોગ, સ્વ આકારે પરિણમે ત્યારે એને પરોક્ષપણાનું વિશેષણ ચાલી જાય છે. પ્રત્યક્ષ એમ કહેવું છે કે એ પરોક્ષપણું છૂટીને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. આ વિષયમાં પૂજી બહેનશ્રીના વચનામૃત 404માં આ પ્રકારે નિરૂપણ આવ્યું છે. 404 નંબરનું વચનામૃત છે, એનું ઉદાહરણ આપ્યું છે કે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી, નિર્ણયનો બોલ છે, પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિ શ્રુતના વિકલ્પો તૂટી જાય છે. શું કીધું? પરથી ભિન્ન એવા નાયક સ્વભાવ કહો કે પોતાનું સ્વરૂપ કહો, એનો જ્યારે નિર્ણય થાય છે, સ્વરૂપ નિશ્ચય થાય છે અને એ નિશ્ચય થયા પછી જે ભેદ જ્ઞાનનો અભ્યાસ ચાલે છે એટલે વારંવાર ભેદ જ્ઞાન થાય છે એટલે જ્ઞાનથી જુદો પડે છે, ત્યારે એ જ પ્રકારના ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિ શ્રુતના વિકલ્પો તૂટી જાય છે. જે આત્મા સંબંધીના પણ મતિ જ્ઞાનમાં અને શ્રુતિ જ્ઞાનમાં ભેદ પડીને આત્માના આત્માના ગુણ ભેદના કોઈ પણ ભેદ પડીને કોઈ પણ વિશેષણથી ભેદ પડીને જે વિકલ્પ ઉત્પન્ન થતા હતા તે વિકલ્પો તૂટી જાય છે. વિકલ્પ તૂટી જાય છે અને ઉપયોગ જ્ઞાનમાં ચાલ્યો જાય છે. ત્યારે વિકલ્પ તૂટી જાય છે ત્યારે ઉપયોગ ઉંડાણમાં ચાલ્યો જાય છે. ઉપયોગ ઉંડાણમાં જાય છે એટલે શું? અહીંયા કોઈ ક્ષેત્રનું ઊંડાણ છે કે નહીં? અહીંયા વેદનનું ઊંડાણ છે. કોઈએ તીવ્ર વેદના ભોગવી હોય તો એને ખ્યાલ આવે કે જ્યારે વેદના અસહ્ય થાય અને શરીરની અસાતા વેદના પણ બહુ તીવ્ર થાય એવું જ્યારે બને છે ત્યારે માણસ શું કહે છે ખબર છે? ભાઈ, મારો જીવ તો હવે ઊંડો ઊંડો ઉતર પડાય છે. જીવ ઊંડો ઉતરે એટલે શું? કે બીજું બધું ઉપયોગમાંથી છૂટીને આ અસાતા વેદનીના વેદનમાં, દુઃખના વેદનમાં, પીડાના વેદનમાં એટલું બધું ઝોંટી દેવાય છે. અમરચંદ્ર આચાર્ય એને વિજ્ઞાન ઘન પણ કહે. જેમ જેમ ભેદ જ્ઞાનથી જીવ આશ્રવથી નિવર્તે છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો જાય છે. અને જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવથી નિવર્તો જાય છે. આ આશ્રવ અધિકારની અંદર આ રીતે વાત કરી છે. વિજ્ઞાન ઘન થવું એટલે શું? કે સ્વસંવેદનમાં સ્વસંવેદન જ્ઞાનની ઘનિષ્ઠતા થવી. ઘનિષ્ઠતા થવી એટલે ઉગ્રતા થવી, તીવ્રતા થવી, એકદમ તારતમ્યતા તીવ્ર થઈ જવી, એને વિજ્ઞાન ઘનપણું કહેવામાં આવે છે. હવે એના ઉપરથી બીજો વિચાર લઈએ કે જે આપણે અરિયંત ભગવાનની પ્રતિમાનો સ્થાપના કરીએ છીએ મંદિર જીવન, તો જે આ અરિયંત ભગવાનની પ્રતિમા છે એની સ્થાપના પાછળનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ શું છે? દીપચંદજીએ જે પ્રકરણ એક લખ્યું છે દેવ અધિકારનો, છે તો અનુભવનો ગ્રંથ, છતાં દેવ અધિકારનું પ્રકરણ આ ઈરાદાથી લખ્યું છે કે જે અરિયંત દેવની સ્થાપના કરવામાં આવે છે એમાં જે મૂર્તિ છે ધ્યાનસ્થ, પછી ખડગાસને હોય કે પદ્માસન, એ ધ્યાનસ્થ પ્રતિમા એમ સૂચવે છે કે અહીંયા અનંતું સ્વસંવેદનનું ઘન થઈ ગયું છે. જેમ કોઈ સોનું પ્રવાહિત હોય એ ઠરે એટલે સીધું ઢીમ થઈ જાય કે નહીં? ગાળે છે ને, સોનું ગરમ કરે ત્યારે પ્રવાહી થઈ જાય છે. જેવું અગ્નિથી બહાર કાઢીને બીજા વાસણમાં, પાણીવાળા વાસણમાં નાખે એટલે સીધું ઢીમ થઈ જાય છે, એ ઘન થઈ જાય છે. એમ અરિયંત ભગવાન પોતાના સ્વસંવેદનના ઢીમ થઈને બેઠેલા છે એવું જે ઘનિષ્ઠપણું છે એના દર્શન થાય છે ભગવાનની પ્રતિમા. કે ત્યાં એમણે એમ લીધું છે કે સાધક જીવ છે એ જ્યારે ભગવાનના દર્શન કરે છે જીનેન્દ્રદેવના, ત્યારે એમના સ્વસંવેદનના, તીવ્ર સ્વસંવેદનને અનંતા સ્વસંવેદનના દર્શન કરે છે અને એ અનંતા સ્વસંવેદનના દર્શન કરતા એને પોતાનું સ્વસંવેદન આવિર્ભૂત થવા લાગે છે. પહેલાં તો એને સાંભળી આવે છે અને જે પરિણતિમાં ચાલે છે એનો આવિર્ભાવ થઈને એ એકદમ પોતાના સ્વસંવેદનને સંભાળી લે છે. આવું એક જીનેન્દ્ર દર્શનની અંદર એ વ્યવહારના સ્થાને હોવા છતાં પારમાર્થિક રહસ્ય એની અંદર છુપાયેલું પડ્યું છે. મોટે ભાગે તો જૈનો જીન પ્રતિમાના દર્શન ઓઘ સંજ્ઞાએ રૂઢિગતપણે કરી લીધું, રોજ આપણે દર્શન કરી આવ્યા. છેવટે કાંઈ નહીં, તો એટલું પુણ્ય તો બંધાશે. મૂળ તો શું છે કે અનુકૂળતાની ભીખ તો માગતો જ ફરે છે, એટલે એને વિકલ્પ ક્યાંય સુધી ન હોય છે. પણ ખરેખર એટલા માટે સ્થાપના નથી. સ્થાપનામાં તો અનંતું સ્વસંવેદન બિરાજમાન કર્યું છે કે જેના ઉપરથી દર્શન કરનારને પોતાનું સ્વસંવેદન સાંભળે છે. એટલે એમાં ઊંડો ઉપયોગ ચાલ્યો જાય છે. સ્વસંવેદનના કાળે મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે અને ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે. અને ભોંયરામાં જેમ ભગવાનના દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં, આવા ઊંડાણમાં ગયેલા ઉપયોગને આત્મ ભગવાન દર્શન દે છે. તે આત્મ ભગવાન છે, તે સાક્ષાત પ્રગટપણે સિદ્ધ પદ છે. પરમાત્મા પ્રગટ્યા ત્યાં, તો પરમાત્મા પ્રગટ થઈ ગયા ત્યાં એમ કહેવામાં આવે છે. એમ ભગવાન ત્યાં દર્શન દે છે પોતાના જ ભગવાનો. આમ સ્વાનુભવની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે. અને જ્યાં એક સ્વાનુભવની કળા હાથમાં આવી ગઈ, એક વખત જ્યાં નિર્વિકલ્પ સ્વસંવેદનમાં સ્વાનુભવ થયો પોતાના સ્વરૂપનો, ત્યારે એને આ જ સ્વાનુભવથી એવો જ્ઞાન પ્રગટ થશે ત્યાં સુધીની રીત એના હાથમાં આવી જાય છે. એ જ વખતે એને પ્રતીતિ થઈ જાય છે કે આ જ રીતે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું છે. જે રીતે મને સમ્યક દર્શન મને સ્વાનુભવ થયો તે જ રીતે. એટલે કોઈ કોઈ જ્ઞાનીઓને તો આગમના વિષયથી અજાણ હોય તો એવો ભાવ આવી જાય છે કે અરે સ્વાનુભવ થયો, હવે તો હમણાં કેવળ જ્ઞાન લઈ લો. હવે તો જો આ રીતે હું સ્વાનુભવ કરી શકું છું તો પછી આ રીતે આપણે હવે મને કેવળ જ્ઞાન લેવામાં શું વાર લાગવા દે છે. હવે કેવળ જ્ઞાન લઈ લઈશ, હવે હું અલ્પકાળમાં કેવળ જ્ઞાન લઈ લઈશ. એવો ઉચ્ચાર સ્વાનુભવ થયા પછી સુભાગભાઈએ કરેલો છે. સુભાગભાઈને પત્રમાં એ વાત છે. આગમથી એ જાય આ તો પછી અંબાલાલભાઈને વાત કરી, અંબાલાલભાઈની સેવામાં આવી ગયા છે. બહુ બહુ અંબાલાલભાઈ થોડુંક એમ કે આ માંદગીમાં છે અને આપણે એને સંભળાવતા રહેવું, આપણે એને સંભળાવતા રહેવું. એમને બોલવાની શક્તિ તો ઘટી ગઈ હોય, છેલ્લી અવસ્થા હતી. આપણે સંભળાવવું એ પછી ક્યારેક ના પડે કે તું મને સંભળાવ્યું તું કાંઈક બોલવું. એ ઉંમરના નાના હતા અંબાલાલભાઈ. મને તારે સંભળાવવાની જરૂર નથી, હવે ક્યાંય મારો લક્ષ્ય ને મારો ઉપયોગ ક્યાંય બીજે જાય એમ તને લાગે છે? એવું બનતું હશે કે હું પૂરેપૂરો જાગૃત છું અને જો મને કેવળ જ્ઞાન થશે તો હું તને બધું સમજાવી શકું. મને કેવળ જ્ઞાન પ્રગટશે ને તો હું તને બધી વાત કરીશ પછી કે કેટલું બધું દેખાય છે. અને એકચ્યુઅલ તો કંઈ કેવળ જ્ઞાન થાય નહીં એ સ્થિતિમાં, કેમ કે મને દશા આવી નથી અને આવે એવી કોઈ પરિસ્થિતિ બહારમાં નહોતી કે અંદરમાં નહોતી, પણ જોર એટલું બધું આવે છે. અને કેવળ જ્ઞાન થાય પછી બીજાને વાત કરે એ પણ બનતું નથી. શું પણ એવી વાત એમણે લખી છે. શું એટલે એ જોરમાં ને જોરમાં બીજું બધું ભૂલી જાય છે. અહીંયા પણ એવી વાત થોડીક સંકેત છે એ વાતનું કે આમ સ્વાનુભવની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે. તો પૂર્ણતાની વાત સિદ્ધિ લઈ લીધી છે. આ કાળે મોક્ષ નથી એ વાત નહીં, સિદ્ધિ જ પૂર્ણતાની વાત લે છે. કેવળ જ્ઞાન સાથે કેલી શરૂ થાય છે અને જાણે કે પોતાના અનુભવની રમત છે એ હવે કેવળ જ્ઞાન સાથે શરૂ થાય છે. એટલે કે કેવળ જ્ઞાની જે પરમાત્મા છે એની સાથેની રમત શરૂ થઈ અને હવે કેવળ જ્ઞાન નજીક ને નજીક આવી રહ્યું છે એ રીતે પણ કેવળ જ્ઞાનની કેલી શરૂ થઈ ગઈ. ઉપરોક્ત વિધિપૂર્વક એટલે કે અંતર્મુખ થવાની અને શુદ્ધોપયોગ પ્રગટ કરવાની જે વિધિ છે તે વિધિપૂર્વક મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ શકવા યોગ્ય છે. આ એક જ રીતે મોક્ષ માર્ગની અંદર પહેલો પગ મૂકવામાં આવે છે અથવા પ્રારંભ થાય છે, અને બીજી કોઈ રીતે અથવા અન્યથા પ્રકારે કોઈ પણ પ્રકારે આત્મદર્શન થતું નથી તેમ જાણવું જોઈએ. એક હોય ત્રણ કાળમાં પરમાત્માનો પંથ, પંથ કહો, માર્ગ કહો, રીત કહો, ઉપાય કહો, બધું એકાર છે. ઉપરોક્ત વિધિપૂર્વક મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ શકવા યોગ્ય છે અને બીજી કોઈ રીતે આત્મદર્શન થતું નથી તેમ જાણવું જોઈએ અને નિજ હિતમાં પ્રવર્તવું જોઈએ. એટલે પછી શું છે કે બીજી રીતમાં, બીજી કોઈ રીતે આત્મદર્શન કરવા માટે વ્યર્થ પ્રયત્ન કરીને શક્તિ અને સમય બગાડવો નહીં જોઈએ અને નિજ હિતમાં પ્રવર્તવું જોઈએ. તેમજ બીજી સર્વકલ્પનાની નિવૃત્તિ કરવી જોઈએ. શું થાય છે કે જીવ ધાર્મિક વિષયની અંદર સમજણ તો કરે છે પોતાની શક્તિ અને યોગ્યતાનું, પણ રીતમાં લગભગ ભૂલે છે અને પોતપોતાની મનથી કલ્પિત રીતે આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખે છે. તો એ બધી કલ્પના છે અને એ બધી કલ્પનાની નિવૃત્તિ કરી લેવી જોઈએ. સાચી રીત સમજીને કલ્પિત રીત બધી છોડી દેવી જોઈએ. આ પ્રકારે જેણે મહાપુરુષાર્થથી પરમ સત સ્વરૂપનો અભેદ અનુભવ કર્યો છે એવા મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષના અલૌકિક ગુણો, એટલે કયા કયા ગુણો, મુખ્ય મુખ્ય ગુણો લીધા છે, તેમના અલૌકિક ગુણો અવગાહન કરવા યોગ્ય છે. મૂળ તો શું છે કે એમના ગુણો છે એ એમની અંતરંગમાં પ્રગટેલી દશા છે, અંતરંગ દશા છે, અંતરંગ પરિણતિ છે કે જેનું ઊંડાણથી અવગાહન કરવામાં આવે અથવા બહુમાનથી જો એને જોવામાં આવે તો જોનારને પણ આત્મગુણ પ્રગટવાની સમીપતા થઈ જાય છે. કારણ એ છે એની અંદર, એટલા માટે એ વાત લીધી છે કે એવા મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષ તેના અલૌકિક ગુણો, એટલે કે તેમની ધીરજ, પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની તેમની સૂક્ષ્મતા અથવા ગવેષણા, કોઈ પણ પ્રસંગમાં મધ્યસ્થતા. હવે ધીરજ એટલે શું લેવું છે, એક એક બોલ લેતા જઈએ. અલૌકિક ગુણોમાં પહેલી લીધી છે એમની ધીરજ. ધીરજ એટલે કે જે ઉપયોગ ચંચળતા છોડીને, એટલી હદે ચંચળતા છોડે છે કે જોડે રહેલો સૂક્ષ્મ વિકલ્પ છે એને પણ સ્પર્શતો નથી. ક્યારે અંતર્મુખ થઈને અંદરના ઊંડાણમાં જાય છે, સ્વરૂપના ઊંડાણમાં ક્યારે જાય કે સૂક્ષ્મ વિકલ્પ જોડે ચાલતો હોય ને ત્યાં પણ જવા જેટલી ચંચળતા એનામાં ન રહે એવી ઉત્કૃષ્ટ ધીરજ જેની છે અંદરમાં. પ્રયોજનભૂત વિષયમાં જેમના જ્ઞાનની સૂક્ષ્મતા ઘણી છે, આત્માના હિત અને અહિત સંબંધમાં સમ્યક જ્ઞાનીના જ્ઞાનની સૂક્ષ્મતા જેટલી હોય છે એટલી કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ જ્ઞાનીના જ્ઞાનમાં હોય. દ્રષ્ટાંત લઈએ કે કોઈ અંગ પૂર્વધારી મિથ્યા દ્રષ્ટિ હોય, 11 અંગધારી મિથ્યા દ્રષ્ટિ હોય છે, અને કોઈ ઓછામાં ઓછો ઉઘાડ વાળો સમ્યક દ્રષ્ટિ હોય કે જેનો ઉઘાડ બહુ અલ્પ છે, તો પણ આત્મહિતનું પ્રયોજન છે તે નિજ હિતનું પ્રયોજન છે. એ પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા જેટલી એ અલ્પ ઉઘાડવાળા સમ્યક દ્રષ્ટિની હોય એની પાસે પેલા 11 અંગધારીની ન હોય. એનો ઉપયોગ ખરેખર સ્થૂળ છે. પ્રયોજનભૂત વિષયમાં ભલે અગિયાર અંગધારી હોય તો પણ એનો ઉપયોગ સ્થૂળ છે, અને અલ્પ ઉઘાડવાળા તિર્યંચ હોય તો પણ એનો ઉપયોગ સૂક્ષ્મ છે. મનુષ્ય તો જુદી વાત છે, પણ તિર્યંચ હોય ને તો પણ એનો ઉપયોગ સૂક્ષ્મ છે, એવી એમની જ્ઞાનની સૂક્ષ્મતા હોય છે. કોઈ પણ પ્રસંગમાં એની મધ્યસ્થતા હોય છે. મધ્યસ્થતા હોય છે શું થયું, કે જે તે વાતને વિષયને એ તોડી શકે છે, જે જેમ હોય તે તેમ જાણવું અને જરા પણ આગું પાછું ન જાણવું, એવું એક જ્ઞાનની અંદર સમતોલ પણ, જેને બેલેન્સિંગ નોલેજ કહેવામાં આવે. આઉટ ઓફ બેલેન્સ ન જાય, ગબડી ના પડે, એવું એવી જ એમની મધ્યસ્થતા રહીએ છે. કોઈ પણ પ્રસંગમાં એમની મધ્યસ્થતા રહીએ છે. સમસ્ત જગતથી નિર્લેપતા રહે છે, કોઈની સાથે સ્પૃહા નથી, જેને અંતરંગ નિષ્પૃહ એ જેમનું પરિણમન છે. અંતરંગથી જે નિષ્પૃહ થઈ જાય છે, કેમ કે એને કોઈની જરૂર નથી. આત્મા પોતે સર્વગુણ સંપન્ન હોવાને લીધે, પરિપૂર્ણ હોવાને લીધે, પરિપૂર્ણતામાં કોની આવશ્યકતા છે, કોની જરૂરિયાત છે, એ કોઈની આવશ્યકતા નથી. એટલા માટે જરૂરિયાત એ વાત ખલાસ થઈ ગઈ છે. એને લઈને નિર્લેપતા છે. સુગારીજીનું એ શબ્દ, મેં અજરૂરિયાત વાલા હું, શું કીધું છે, મેં અજરૂરિયાત વાલા, એટલે એની નિર્લેપતા હોય છે. કેમ કે લેપાય કોણ, જરૂરત હોય તે લેપાય. અંતરંગ સમસ્ત જગતથી નિર્લેપતા, અંતરંગ નિષ્ફળતા, એ નિષ્ફળતાને લઈને જ નિર્લેપતા હોય છે. મહાવિવેકપૂર્ણ પ્રૌઢતા, મહાવિવેક એનામાં જાગૃત થયો છે. સામાન્ય જે વિવેક છે એના કરતાં લોકોત્તર વિવેક જેને જાગૃત થયો છે, એટલે એને મહાવિવેક કહેવામાં આવે છે. એક બાજુ આખું જગત નથી ગયું, એક બાજુ પોતાનું આત્મહિત, આખા જગતને ગૌણ કરીને જેને આત્મહિત સાધ્યું છે, એવો મહાવિવેકપૂર્ણ પ્રૌઢ વિવેક હોય છે. ગુણ ગંભીરતા, ગુણો સર્વગુણાંસ્તે સમ્યક, સર્વનામ અનંતા ગુણો પ્રગટ થયા છતાં પોતાના ગુણને દબાવે છે, પોતાના ગુણને ગોકવે છે, પોતાના ગુણને સંતાડે છે, એવી જેની ગુણ સંબંધીની ગંભીરતા છે. ભેદ જ્ઞાનની જેની સહજતા છે, સહજ ભેદ જ્ઞાન ચાલે છે. ગમે તેવા રાગ દ્વેષના નિમિત્તો હોય તો પણ ભેદ જ્ઞાન ગોથું ખાતું નથી, એવી સહજ ભેદ જ્ઞાનની પરિણતિ જેને ચાલે છે. આત્મ સ્વરૂપમાં પરમ જાગૃતિ જેની છે, એકદમ આત્મ સ્વરૂપમાં જાગૃત છે. સ્વપ્નમાં પણ એ પરને સ્વપ્ને જાણતા નથી, દેહને સ્વપ્ને જાણતા નથી. જાગૃતનો તો, જાગૃત અવસ્થામાં તો પ્રશ્ન જ નથી. એવી જેની સ્વરૂપ જાગૃતિ અસાધારણ છે, જેનું સમાધિ પણ આશ્ચર્યકારી છે, જેનું ધ્યાન પણ આશ્ચર્યકારી છે, જેમની સ્વરૂપ વિષયની નિશંકતા, મેરું ચડે તો ચડે, સમ્યક દ્રષ્ટિની નિશંકતા મળતી, આના ઉપર તો સાત કળશ લખ્યા અમૃતચંદ્રાચાર્ય, નિશંકમ સતતમ સહજમ જ્ઞાનમ સદા વિંદતિ, નિર્ગરાધિકારના સાત કળશ, સપ્ત ભય રહિત, ક્યાંય શંકા પડતી નથી. તો આ દ્રષ્ટાંત આવે છે પુરાણોની અંદર, કે કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવ હોય એની માન્યતા ચાલતી હોય, જગતમાં કુદેવને કુદેવી એની માન્યતા ચાલતી હોય ને, એમાં મોટા ભાગના કલ્પિત હોય છે, પણ કોઈ કોઈ દેવદેવીઓ હોય છે એવા, અને એવા પરચા બતાવી અને એના પંથને માર્ગ ચલાવે છે, એના મંદિરો બંધાય, એને માનનારાઓના ટોળા થાય. એમાં જ્ઞાની હોય એમ કે કાં તો પાખંડ છે, કોઈ આવા દેવ, વિતરાગ દેવ સિવાય જગતમાં કોઈ દેવ હોઈ શકે નહીં, ત્યારે તો પાપનો ઉદય હોય ને એનો વિકલ્પ ભેગો થઈ જાય કે આને હરખો કરો, શું તો ત્યાં સુધી એને લઈ જાય છે ઉપાડે શું થઈ જાય આકાશમાં, જો નીચે પડતો મૂકું છું કે આટકું એ કે હાજુ નહીં રહીએ, બોલ કે ફલાણા દેવ સત્ય છે, બોલ તો ફલાણા દેવ સત્ય છે, એ વખતે એને સમ્યક દ્રષ્ટિ એમ કે જો ભાઈ તું મારા આત્માને અડી હકતો નથી, હાડકું ભાંગ છે ને એ મારા આત્માનું નથી, હાડકું હાડકાનું ભાંગ છે, મારા આત્માને હાડકું જ નથી, મારે ભાંગવાનો કંઈ પ્રશ્ન ઊભો થતો નથી, ઉતારે ઉતારે થાય ઉતર શું, બાકી વિતરાગ દેવ સિવાય જગતમાં કોઈ સાચો એવી નિશંકતા, એટલી જ નિર્ભયતા, આદિ આદિ પરમ આદર્શપૂર્વક, આદર્શપૂર્વક એટલે પરમ આદરપૂર્વક, પરમ આદરપૂર્વક છે, પરમ આદરપૂર્વક અવગાહન કરવા યોગ્ય છે. બહુ બહુમાનથી આ બધા સમ્યક દ્રષ્ટિના ગુણો છે તે અવગાહન કરવા યોગ્ય છે. પરમાગમોમાં જ્યાં જ્યાં તેનું નિરૂપણ છે ત્યાંથી જિજ્ઞાસુ જીવે તે અવશ્ય અવલોકન કરવા યોગ્ય છે. અહો સત્પુરુષની પરમ રસમય, પ્રસમ રસમય મુખમુદ્રા, કે જે વચનની પ્રવૃત્તિ વિના પણ બોધનો કારણ છે. એ તો શ્રીમદજીના પત્રમાં પણ એ વાત આવે છે કે વચનની પ્રવૃત્તિ કર્યા વિના પણ એ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. એવી પ્રસમ રસમય જેની મુખમુદ્રા હોય છે. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત 101માં સમ્યક દ્રષ્ટિની નિશંકતા કેવી હોય છે તેની વાનગી એક નીતિમાં પીરસી છે કે સમ્યક દ્રષ્ટિને એવો નિશંક ગુણ હોય છે કે 14 બ્રહ્માંડ ફરી જાય તોય અનુભવમાં શંકા થતી નથી. 14 બ્રહ્માંડ ભલે ને ફરી જાય, સમ્યક દ્રષ્ટિને શંકા ઉત્પન્ન થાય અને કેમ કે અભેદ અનુભવ થયો છે. અંતમાં શ્રીમદ રાજચંદ્રજીનું એક વચનામૃત નાખી અંત્ય મંગળ કરવામાં આવે છે, છેલ્લે પૂરું થાય છે એટલે કે ઓ સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, સન્માર્ગ એટલે માર્ગના પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એ શાંત રસમય છે. ઓહો કહીને એનો મહિમા કરવામાં આવ્યો છે. ઓહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન જે માર્ગ છે એ માર્ગના મૂળ એવા સર્વજ્ઞ દેવ, એમ કરીને ભગવાનનો પણ મહિમા કર્યો છે. અને અહો તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાયો એવા પરમ કૃપાળુ સર્વજ્ઞ દેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો, એમ કરીને શ્રીમદજીએ દેવગુરુ અને માર્ગનો મહિમા કર્યો છે.
Why is it?